તારીખ 8/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 195.
દરેક ઘરમાં સાપ ક્યાંથી આવી ગયો? સાપ પડ્યો લાગે છે. સાચો સાપ જોયો અને ભય થાય એવો બ્રહ્મા પણ એવો જ ભય થાય. આ જીવને જ્યારે જ્યારે ભય થાય છે ત્યારે આ ભ્રમથી ભય થાય છે એમ કહે છે. જ્યાં આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો અને પોતાના અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ થયો, પ્રત્યક્ષ અનુભવ થયો, અત્યંત પ્રત્યક્ષ અનુભવ થયો, ત્યાં કોઈ ભય રહેતો નથી. કેમ કે મને કોઈ સ્પર્શી શકે એવું પણ નથી, ઈજા પમાડી શકે, નાશ કરી શકે, કાંઈ પણ કરી શકે, કોઈ અસર પહોંચાડી શકે એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં આત્મામાં. એવી નિશંકતા ઉત્પન્ન થઈ જાય છે અને તેથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ જીવ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે. એની વ્યાખ્યા કરવાની શક્તિ મારામાં નથી એમ કે આટલા સમર્થ પુરુષ છે અને આવો અપૂર્વ વચન યોગ ધરાવે છે તો પણ એમ કે છે કે જેના વચનને અંગીકાર કરે આત્મ સાક્ષાત્કાર પ્રગટ થાય એના ગુણની વ્યાખ્યા કરી શકાય. પછી કારણ આપે છે કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, જેનો કોઈ ઉપકાર વાળી ન શકાય. પ્રત્યુપકાર એટલે જેનો કોઈ ઉપકાર વાળી ન શકાય એવો પરમાત્મ ભાવ, એવું પરમાત્મ સ્વરૂપ જેણે આપ્યું. શું કેવી રીતે આપ્યું? કે નિષ્કારણ કરુણાથી આપ્યું, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર, કાંઈ પણ ઈચ્છા રાખ્યા વગર જેણે પરમાત્મ સ્વરૂપ આપ્યું. દેખાડ્યું એમ ન કહ્યું અહીંયા છે તે તો પ્રભુએ આપ્યો શિષ્ય થઈને એ વાત કરી દે છે કે મારા ગુરુએ મને આત્મા આપ્યો હતો. એવી લાગણી જે થયેલી એમણે સત્પુરુષના સ્થાને રહીને એ વાતને લખી છે. ત્યારે લખી છે ત્યારે તો જ્ઞાન દશામાં લખી છે. આત્મા એમને કોઈ આપ્યો ત્યારે મુમુક્ષુ દશામાં આત્માને આપ્યો હતો. એટલે એમ ન કહ્યું કે મને દર્શાવ્યો હતો, મને દેખાડ્યો હતો, મેં મારા પુરુષાર્થથી જોયો, એ તો માત્ર નિમિત્ત હતા એવું નથી કહેતા. મને આપ્યો એમ જ કહે છે. અને બહુ પ્રેક્ટિકલ છે એ વિષય એટલા માટે કે આપણ કિંમતી હીરો ખોવાઈ ગયો હોય, લાખો કરોડોનો હોય, કરોડોનું નંબવાર્યું ગોતી દઈએ એને આપ્યો એમ જ કહેવાય ને. અને ન જોડ્યો હોત તો હું થતું તો ગયો તો ગયો જ તો, ગમે ત્યાં હતો પણ પોતાના માટે તો ગયો હતો. એમ આ આત્માના બેભાનપણામાં આત્મા નો નહોતો જ, હોવા છતાં પણ નહોતો. એવું અનંત આનંદનું નિધાન જેને બતાવ્યું એને બતાવ્યું એમ નહીં કે આપ્યું એમ કહે છે. કેટલો ઉપકાર ભાવ વર્તે છે એની ડિગ્રી બતાવી છે. ત્યાં સુધી મળ્યો નથી અને ત્યાં સુધી બતાવનારે બતાવ્યો હોય તો એને જોયો નથી. બતાવનાર તો મળ્યા છે, અનંત વાર તીર્થંકરથી માંડીને નાની દિવસો મળ્યા છે, પણ હજી જોયું નથી. જોયું ત્યારે એને એ ઉપકાર ભાવ આવે છે, મને આત્મા આપ્યો. આત્મા આપ્યો એટલે મને મારો પરમાત્મા આપ્યો. અને એથી ઉત્કૃષ્ટ જીવ આ જગતમાં કોઈ નથી. હું કાંઈ પણ ઈચ્છા વિના, અપેક્ષા રાખ્યા વિના, માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર કર્યો, એવો વિતરાગ ભાવ બતાવ્યો છે સત્પુરુષનો. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે, કોઈ પણ જીવ સત્પુરુષની ભક્તિ કરે, તે ભક્તિ કરે છે માટે મારો શિષ્ય છે, એનું જેણે કદી જોયું નથી, એ દ્રષ્ટિએ કદી જોયું નથી. સંસારમાં સામાન્યપણે અનુકૂળ વર્તે એના પ્રત્યે રાગ અને પ્રતિકૂળ વર્તે એના પ્રત્યે દ્વેષ. આ શિરસ તો બહુ સામાન્ય ને સાધારણ છે, પણ એ બધું લૌકિક પ્રકાર છે. સત્પુરુષને વર્તના અલૌકિક પ્રકારની છે, એટલે એમના ભક્તિ કરનાર પ્રત્યે પણ પક્ષપાત કરતા નથી. મારો છે એટલે પક્ષપાત કરતા નથી, અને અભક્તિ કરનાર કે દ્વેષ કરનાર પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિએ કદી જોતા નથી. એને ઉદ્ગાર બુદ્ધિએ જોવે છે, દ્વેષ બુદ્ધિ જોવાની તો એક બાજુ. આ અલૌકિક પ્રકાર છે, લૌકિકમાં એવું ના બની શકે. દ્વેષ કરે વેરની સામે વેર, આડો આડો લાકડે આડો વેર, આવડો આડો હાલે તો પોતે આડો જ હાલે, સીધો હાલે નહીં. એની નામ દશાની વાત સાવ જુદી છે. હવે એ ભક્તિનો કરનાર, સેવાનો કરનાર, અનુકૂળતાનો દેનાર, લોકોની દ્રષ્ટિ નાની મોટા પ્રશ્ન નથી, અનુકૂળતા પ્રતિકૂળતા, એને મારો છે એટલે એનો પક્ષપાત નથી, એટલે શું? થોડી વિચારવા જેવી વાત છે, ખોલી આપણે. કે એના દોષ ને ગૌણ ન કરે, પક્ષપાત શું કરે? બે છોકરા લડે, પાડોશી ના આપડો માં કોનો કાઢે? પાડોશી નો છોકરો. એટલે કે એને મને માર્યું, એ તો એને મને માર્યું, તો કે એને માર્યું છે માટે એને માર્યું છે, મિત્ર નો મારે મારો છે. તો કે એને મને આમ કીધું, તો કે એને કઈ કીધું છે મિત્ર કે નહીં? જ્યાં મારાપણ થાય ત્યાં એનો પક્ષપાત, એના દોષનો પક્ષપાત, આ પરિસ્થિતિ થાય. નાનીને એના શિષ્ય પ્રત્યે એવો પક્ષપાત થતો નથી. ઉલટાનો એના નાના દોષ મોટા કરીને દેખાડે, પણ લાઈન જુદી જાતની છે. અને એ જ એમની નિષ્કારણ કરુણા છે. એના નાના દોષ પણ મોટા કરીને દેખાડે, નાના એટલે ખરેખર નાના હોય એમ નથી હોતું, પણ એમને સામાન્ય માણસને એમ લાગે છે. છોકરાને પ્રેમથી રમાડવો તો છોકરાના છોકરાના પ્રેમથી રમાડવો, એમાં દોષ શું? તો સામાન્ય વાત છે. પણ એ તારા તમે મારા પણ થાય છે, એ દર્શન મૂળનું આવરણ કરે છે અને અનેક માથા કર્મ માંગવાનું મૂળ ત્યાં છે એ ખબર નથી. એ ખોલીને એનું પૃથ્થકરણ કરીને નાની એને સમજાવી છે કે ભાઈ આ દોષ કરવા જેવો નથી, આ પ્રતિબંધ છોડ, સમાજ પ્રતિબંધ છોડ, કુટુંબ પ્રતિબંધ છોડ અને શરીર પ્રતિબંધ પણ છોડ. સારો ખોરાક હોય ઘી દૂધમાં તો શરીર શક્તિ સારી રહે, માટે થોડુંક અહીં વધારે લેવું, ઓછી શક્તિ વાળું થોડુંક ઓછું ખાવું. ખાણામાં બે ચીજ આવી ગયા તો આ થોડુંક વધારે ખાવું, બદામ કતરી થોડી વધારે ખાવી, એકાદી ગોઠવો, ભાત થોડા ઓછા ખાવા, એની હવે દોષ સાવ નાનો લાગે. દોષ કેવો લાગે? સામાન્ય વાત લાગે, એમાં શું હવે? પણ એ શરીર પ્રતિબંધ ઉભો કરે છે અને દર્શન વાળનું આવરણ કરે છે એ જ્ઞાની જાણે છે, એને ખબર નથી, સામાન્ય માણસને ખબર નથી શું કે આમાં ક્યાં એનો છેડો ક્યાં જ લાગે છે. તમે તારો શરીર પ્રતિબંધ છે, શરીર શક્તિ સારી તો મારી શક્તિ સારી, એ દેહાત્મ બુદ્ધિને પણ દ્રઢ કરે છે અને સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિને દ્રઢ કરે છે. વાત સામાન્ય લાગે તો એવા નાના નાના દોષોનો પણ નાની એના શિષ્ય માટે પક્ષપાત નથી કરતો. મારી સેવા કરે છે ને એને જવા દે, એને બહુ ન કહેવું, આપણે ખોટું લાગે એવું ન કહેવું. વધારે માં વધારે એની કહે, જે ખરો શિષ્ય હોય એને વધારે ફટકારે. કેમ કે ખરો થઈ ગયો છે, ભાગશે નહીં ભાઈ, એને થોડું વધારે કહેશે તો દુઃખ નહીં લાગે, એની ભાગશે નહીં, હવું લેશે મને મારો દોષ કાઢવા માટે આ કહે છે, મારા ઉપર ઉપકાર કરે છે, એમાં ખોટું લગાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ તો એમના જેવા કોઈ ઉપકાર એમ સીધું લે છે, મારા કલ્યાણની વાત છે, મારા હિતની વાત છે. હિત બુદ્ધિ વિચારનાર શિષ્ય ખરો શિષ્ય છે અને એને ગમે તેવું કડક કઠોર વચન કહે તો પણ એને કાંઈ દુઃખ લાગતું નથી, ઉલટાનું એને ઉપકાર બુદ્ધિએ સુખ લાગે છે. એટલે પક્ષપાત દોષનો તો કરતા નથી પણ સરખાઈનો કહે છે. અને કાચો પાકો હોય તો એટલું બધું ન કે, પાકો હોય ને કે કાચો પાકો હોય ને જરા કડક કહેવા જાય તો ઓલો સત્સંગ છોડી દે, આવતો બંધ થઈ જાય, મોટા મને નુકસાન થાય. કડક કહીને કે નહીં કડક કહીને નાની નથમાં લેવી દેવી છે નહીં, નુકસાન પેલાને થઈ જાય. ન કહે તો પણ કરુણા છે અને કહે તો પણ એવી જ્ઞાની અન્ય જીવ પ્રત્યે અન્ય જીવને વિશે વર્તવાની નીતિ હોય છે. આ પોલિસી મેટર છે, આ નીતિ છે જ્ઞાની વર્તે છે. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી અને ક્યારે પણ પક્ષપાતથી એના પ્રત્યે વર્તન કર્યું નથી. આપણે ત્યાં નીતિ છે, એ રીતે આપણા સામાન્ય વ્યવહારમાં પણ છે. આપણે રોજ સત્સંગમાં આવતા હોય એ બધા નજીકમાં નજીક બેસશે, રોજ સાથે બેસતા એ બધા નજીક બેસશે, પણ એમ આપણો ભરાઈ ગયો છે. એમાં કોઈ અજાણ્યા આવ્યા, પાડોશી આવ્યા, પલાવેલા આવ્યા, તો આપણે શું કરીએ? જગ્યા કરી આગળ બેસાડીએ. નીતિ આ છે ને આપણી, શું જે પલાવેલા આવ્યો છે ને એમાં આદર કરો, કેમ કે કાલથી પાછા રેગ્યુલર એ આવતા જાય. હું આવે તો એને નિગ્લેક્ટ કરીને ભલે વાણી બેઠા છેલ્લે, એટલે આપણે આપણું સંભાળો. એ નીતિ નથી આ માર્ગમાં, આ માર્ગમાં એ નીતિ નથી. નવાને વધુ આવકાર આપવો. આપણે દાળ ભાત શાક રોટલી રોજ ખાવા મહેમાન આવે ત્યારે શેરો લાપસી કરીએ છીએ કે નથી કરતા, એ આપણી નીતિ છે. એ રીતે નાની છે એ એના શિષ્ય પ્રત્યે કદી પક્ષપાતથી વર્તતા નથી. એવા જે સત્પુરુષ તેને અત્યંત અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર કરે છે.
શિષ્ય આજ્ઞાએ વર્તે તો પ્રસન્નતા થાય ને ગુરુજી?
હા, શિષ્યના ગુણ પ્રગટ કરે, વિકાસ કરે, તો એના પ્રત્યે પ્રસન્નતા આવે. પણ એ પક્ષપાત નથી, એ તો ગુણ પ્રમોદ છે. શું છે એ? ગુણ પ્રમોદ છે. અને એવા ગુણ કોઈ પણ પ્રગટ કરે તો એના પ્રત્યે પ્રસન્નતા આવે. કોઈ પણ એટલે કે વિરોધ કરનાર હોય, અવર્ણવાદ કરનાર હોય, નિંદા કરનાર હોય, અપમાન કરનાર હોય, એ પલટો મારે અને ગુણ પ્રગટ કરે તો એના પ્રત્યે વધારે આદર કરે. કેમ કે એમને ગુણથી મતલબ છે, એમને ગુણથી મતલબ છે. એને ગુણ પ્રગટ કર્યા તો એના પ્રત્યે વિશેષ આદર કરે. કહે આ જીવે ગુણાટ ખાધી, બહુ સારું કર્યું, બહુ જબરદસ્ત કામ કર્યું કહેવાય, તો એના પ્રત્યે વધારે આદર રાખે અને વધારે રિસ્પોન્સ આપે. એવું બને છે કે પૂર્વગ્રહથી યાદ ન રાખે, ત્યાં મારી નિંદા કરી હતી, એને મારું અપમાન કર્યું હતું, આ મારું આમ બોલતો, વાતો બોલતો હતો, આમ કરતો, કાંઈ ન જોવે, બધું ઘૂંસાઈ જાય. ગુણ જોઈને બધું ઘૂંસાઈ જાય. એવું છે, એટલા ગુણના પ્રેમી હોય છે ત્યારે એમનો ગુણ પ્રત્યા છે. પોતાનો ગુણ ક્યારે પ્રગટ્યા છે કે અન્ય જીવોના ગુણના પણ જે પ્રેમી છે, અને આવા પ્રેમી છે કે એમાં શત્રુ મિત્ર કોઈ કલ્પના કરતા નથી. બહુ અનુકૂળ માર્ગ છે, લૌકિક ગુણોથી સુપર નેચરલ છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કરી છે. એટલે શું છે કે ગુરુ વચનમાં ગુરુ ભક્તિ કરવી એવું શિષ્યને માટે વાતો આવે, કે શિષ્ય હોય એને પોતાના ગુરુની ભક્તિ કરવી, સમર્પણ કરવું. તન મન ધન તો સામાન્ય વાત છે, પણ પ્રકૃતિનું પણ સમર્પણ કરવું હોય તો પ્રકૃતિ છોડી દેવી, એની ક્રોધની લોભની એવી પ્રકૃતિ હોય તો એ છોડી દેવી. શું એ ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે, પોતાની કોઈ અપેક્ષા વૃત્તિથી કહી નથી. જે ભક્તિને પ્રાપ્ત થવાથી એવી યથાર્થ ભક્તિ, સ્વચ્છંદ નિરોધ યથાર્થ ભક્તિ પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાની વિષય વૃત્તિ રહે. શું થાય? એ ભક્તિને કારણે જે ઉપકારી સદગુરુ હોય, સત્પુરુષ હોય, એનો આત્મિક પુરુષાર્થ જે વર્તતો હોય, અંતર્મુખી આત્મિક પુરુષાર્થ જે વર્તતો હોય, એ એના લક્ષમાં રહે, એના વૃત્તિ રહે, એટલે ત્યાં એનો જીવ એવો એવો પુરુષાર્થ કરે છે, એવો પુરુષાર્થ એને ચાલે છે. આવો પુરુષાર્થ મને પ્રગટ થવો જોઈએ અને એ જ લક્ષ રહ્યા કરે. એની આત્માની ચેષ્ટા, ચેષ્ટા એટલે ઉદ્યમ, પુરુષાર્થ, પ્રયત્ન, જે સત્પુરુષનો આત્મિક પુરુષાર્થ છે એ જોવે છે, એને એને મહિમા આવે છે, અને ત્યાં જ એનું લક્ષ્ય રહે છે, ત્યાં એની વૃત્તિ, એનો જીવ ત્યાં વર્ગેલો રહે છે એમ કે છે. સત્પુરુષના અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સત્પુરુષના જે અપૂર્વ ગુણો છે, દિવ્ય ગુણો છે, આ બધા જે ઉપર આપણે વાત કરીએ, એ જોઈને એને કોઈ જાતનો પછી સ્વછંદ થતો નથી, હું મારી મેળે કરી લઈશ, એ ગુરુ આજ્ઞા એ વર્તતો થઈ જાય છે. સ્વછંદ મતા ગ્રહ તુજી વર્તે સદગુરુ લક્ષ, અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, ભક્તિનું નિરૂપણ શું કરવા કર્યું, આત્મબોધ થવા અર્થે, આત્મજ્ઞાન થવા અર્થે ભક્તિનું નિરૂપણ કર્યું. ભક્તિથી આત્મજ્ઞાન થાય એ વાત કેવી રીતે, એનું ચોખ્ખું ગણિત છે કે જેને દર્શન મોહનો નાશ કર્યો છે, એવા જે સત્પુરુષ તેના પ્રત્યે બહુમાન, એનું નામ ભક્તિ, તેમના પ્રત્યે બહુમાન, એનું નામ ભક્તિ. અને એ બહુમાનના પરિણામ છે, એ બહુમાન કરનાર, ભક્તિ કરનારના દર્શન મોહને ગાળે છે. દર્શન મોહને ગાળવાનો સૌથી શ્રેષ્ઠ અને સુગમ ઉપાય આ છે, સૌથી શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. એટલે સત્પુરુષો એ ભક્તિને નિરૂપણ કરે છે. કોઈ અવળું લે એમ કે કાંઈક અપેક્ષા હશે ને, માટે આવી વાતો કરે છે. અને એ આરોપ કૃપાળુ દેવની વિધિ માનતામાં કેટલાક વિરોધ કરનારાઓ કરતા હતા, એમની વાતોમાં સત્પુરુષની જે ભક્તિ આવતી હતી અથવા આવે છે, એ એમને પોતાને પૂજાવું છે માટે આવે છે, આવું કહેનારા હતા. અને કે એમાં કાંઈ સવાલ નથી, હોય શકે, નાની ને તો એના પ્રત્યે પણ સંભાવ હોય છે. ઠીક છે, એની સમજણ એવી છે, એમ કે છે, બરાબર સમજશે ત્યારે એમ નહીં કે. બાળકો તોફાન કરે તો મોટામાં કોઈ ખોટું ન લગાડે, ઘરમાં છોકરાઓ તોફાન રોજ કરતા જ હોય, ચાર પાંચ વર્ષના છોકરાઓ તોફાન ન કરે તો શું કરે, એની ઉંમર જ તોફાન કરવાની છે. તોફાન કરે તો એમાં ખોટું લગાડે, શું કરવા તોફાન કરે છે, એને ડાયા તમારા સમય અદબ પણ નથી, લાવીને બેસી રહેવું જોઈએ, એ ન બેસી રહે, એ બેસી શકે નહીં, ન બેસી રહે, એ તોફાન કરે તો કરે, બાળકો છે એમ સમજીને ગૌણ કરે, એમ ન સમજતા હોય એ એવું કાંઈ કરે તો નાની એ ગૌણ કરે કે ઠીક છે, ન સમજે એવું જ કરે, બીજું શું કરે. એટલે એમણે જે ભક્તિનું નિરૂપણ કર્યું છે એમાં એક જ માત્ર દ્રષ્ટિકોણ છે કે સામાન્ય દર્શન ન કરે, એટલો દ્રષ્ટિકોણ છે. બાકી જ્યાં એમણે પોતાના આત્મા સિવાય બધું જ પર અને પારકું છે, લગવાડ જ નથી, પોતાપણામાં લગવાડ નથી, ત્યાં એના ઉપર આરોપ કરવો એ તો કાંઈ વ્યાજબી નથી. પણ એમણે સ્પષ્ટતા કરી છે કે માત્ર એ ભક્તિનું નિરૂપણ આત્મબોધ થાય એવા હેતુથી કરેલી છે. એ ભક્તિને શું એવી નિષ્કારણ કરો, એવી સ્વચ્છંદ નિરોધ યથાર્થ ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરીને ત્રિકાળ નમસ્કાર. સત્પુરુષોને તો નમસ્કાર કર્યા, સત્પુરુષની ભક્તિ કરે છે એને પણ નમસ્કાર કર્યા. કૃપાળુદેવને આ શૈલી તો લગભગ ક્યાં જોવા ન મળે એવી શૈલી છે. સત્પુરુષની મહિમા પણ એટલી કરી છે અને પોતે વિનમ્રતા પણ એટલી જ કરી છે. એમનો વિનમ્રતાનો ગુણ પણ અસાધારણ છે. એક બે નમૂના જોવા જેવા છે એમના શબ્દોમાં. એક છે 539માં પત્રમાં, જેના ચિત્તમાં બીજી નીતિ છે એવો માર્ગ વિચારવો અવશ્ય નો છે. પરિભ્રમણ થી છૂટવાનો માર્ગ તેને તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે એવા જે સત્પુરુષ તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી અથવા એને દાસાનુદાસપણે અનન્ય ભક્તિ ઉત્પન્ન થવી જોઈએ. હવે કે છે એ પરમ શ્રેય છે અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ. હવે કીધું શું કે તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ. શું ભક્તિ કરવા વાળાની ભક્તિ પ્રાપ્ત થઈ જેમાં કાંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને થઈ છે. જ્ઞાની થઈને ભક્તિ કરનારને ભક્તિ કરે એ જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી પોતાના આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્યને વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે. આ એમની નમ્રતા ઉત્પન્ન કરવાની નીતિ છે, આ પોલિસી છે એમની પોતાની. એમનો અંગત અભિપ્રાય આવો છે નમ્રતા માટેનો અને એ ભક્તિ એમણે આગળ પણ સૌભાગભાઈ નો તો બહુ જીવંત દ્રષ્ટાંત છે અને એમના પ્રત્યે એમણે ભક્તિ પ્રગટ કરી છે. એ તો એમના પ્રત્યેના અનુકૂળ વલણ વાળા અથવા એમને પરમેશ્વર બુદ્ધિ જોનારા હતા. પણ 187માં પત્ર લો, બીજા પેરેગ્રાફ છે. કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની જણમંડળને અપિછાન હોવાથી કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદભુત નિયતિ છે. તેવી શૈલીથી લીધું છે. તેઓ કાંઈ તેઓ સર્વ કાંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, માર્ગ અનુસારી હતા. એટલે આત્મજ્ઞાન જે છેવટનું જ્ઞાન છે એમને પ્રાપ્ત નહોતું થયું, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા મુંબઈમાં, મુંબઈ આવ્યા પછી 24મા વર્ષ. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉંચે છે. એવા એવા જીવો પ્રત્યે શું થાય છે, પોતાને રોમાંચ ઉંચે છે. અને જાણે નિરંતર તેમની ચરણ સેવા જ કરી એવી આકાંક્ષા રહીએ છે, એવી ભક્તિ કરી છે. જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી જ્ઞાની કરતા એવા મુમુક્ષુ, મુમુક્ષુ દશામાં છે હજી, એવી જ્ઞાન પ્રાપ્ત નથી થયું. જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે, આ ભક્તિમાનની ભક્તિ કરે છે. અને એ જ એમની જે ચરણ સેવા, એ જ એમનું દાસત્વ, દાસ થઈને ચરણ સેવા કરે છે ને, એમનું દાસપણું અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે તેનું કારણ છે. અમને એમનો દાસ થવાનો ભાવ આવે છે તો એમનું દાસત્વ જોઈને આવે છે. બુજો ભગત, નિરાત કોળી ઇત્યાદિ પુરુષો પરમ યોગ્યતા વાળા હતા, નિરંજન પદને બુજનારા હતા, એટલે મોક્ષ પામનારા જીવો છે. એને નિરંજન એટલે કુદરત કેવી પરિસ્થિતિમાં રાખે છે, અત્યારે એમ કે ક્યાં અન્ય મતમાં છે, જૈન મતમાં નથી, છતાંય આવી યોગ્યતા છે એ વિચારતા કુદરતની અકળ ગતિ ઉપર સમાધિ યુક્ત હાસ્ય આવે છે, ગંભીર હાસ્ય આવે છે. એટલે અમને અસમાધાન નથી થતું કે કેમ આમ છે, એવું પણ જગતમાં છે. બસ એ વાત આપણે વર્તમાન જે નમ્રતાનો મુદ્દો છે એમાં એ સંદર્ભમાં લાગુ પડે છે. ચોખ્ખું કર્યું છે, શું 212માં એ સ્પષ્ટીકરણ કર્યું છે. નીચે છેલ્લો પેરેગ્રાફ, તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, એટલે અમારો કેળો છોડતા નથી તમે, જ્યાં જાવ તમારે ને એકાંતમાં રહેવું તો એકાંતમાં રહેવા દેતા નથી. તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂચતું નથી, પોતે મૂંઝાય છે. જુઓ કેમ, સામાન્ય દર્શન નો ગળવાનું કારણ છે અને પોતાને પસંદ નથી. જો કેવી સાંકડી પરિસ્થિતિ થાય છે, પોતાને પસંદ નથી, કોઈ માન આપે, કોઈ સેવા કરે, પોતાને પસંદ નથી. ઓલાને લાભનું કારણ છે, હવે કરવું શું આનો, પસંદ નથી એમ કરીને એને ધક્કો મારવો, દૂર કરવો, કે એનું કલ્યાણ થતું હોય તો કરવા દેવું, એ કરવા દઈએ તો પોતાને બંધન પડે, બંધન થાય છે, સ્વતંત્રતા રહેતી નથી. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે. આ વાત અમે તમને સમજાવી તો તમે અમને બંધન કર્યું છે, કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો, અમને નિશાન બનેલું. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ અને ચરણરજ છીએ, અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે જુઓ ને. આ 24 વર્ષને શરીરની યુવાન ઉંમર છે, 3-4 વર્ષ પહેલા લગ્ન કર્યા છે, ધંધા વેપારમાં ગળાબૂટ બેઠા છે મુંબઈમાં, શું એ તો ધંધો કરે છે. હવે અમારી ક્યાં એવી દશા હતી કે જે દશામાં કેવળ અસંતા જ વર્તે, મુનિ દશા યોગીઓની દશા હોય, દુકાનમાં જંગલમાં રહેતા હોય એવી ક્યાં અમારી દશા છે? અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. અમે આપણે જે વેપાર ધંધા ને કુટુંબ પરિવારની ઉપાધિના યોગમાં છીએ એ તો તમે નજરે જુઓ એવો વાત છે. અમને મૂકી દે ને ભાઈ સાહેબ, આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે, વિનંતી કરે છે મોક્ષ. અને બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે ક્યાંય હવે કોઈને કહેશો ને અમે જ્ઞાની છે એવો પ્રચાર નહીં કરતા. મહેરબાની કરીને આમના બાબતો વધતું જશે, તમારું બંધન વધતું જશે, અમને કાંઈ પોસાતું નથી. એની સ્પષ્ટતા તો ઘણી પોતે કરી છે. ત્રીજો વચન નમસ્કાર વચન થયું છેલ્લો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, અમને કેવળ જ્ઞાન પરિણત દશામાં જે પ્રગટ થાય એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું નથી હજી સુધી, પૂર્વથયું નથી. પણ એક વખત કેવળ જ્ઞાન થાય પછી સંન્યસ્ત દશા થતી નથી, એ દશા થઈ નથી. પણ જેના વચનના વિચાર યોગ્ય, જેના એટલે જે સત્પુરુષના વચનના વિચાર યોગ્ય, શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. અમારા આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ અને સામર્થ્ય છે એ શક્તિને અમે સ્પષ્ટપણે જાણી છે. અમારા સર્વજ્ઞ સ્વભાવને અમે બરાબર જોયો છે. ક્યારે જોયો કે તે સત્પુરુષના વચનના યોગ્ય અમે જોયો, નહીતર અમને પત્તો ન લાગે. આ સત્પુરુષને મોટો ઉદ્દેશીને વાત કરે છે. શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન થયું છે, પણ ત્યારે એ જે શક્તિ કેવળ જ્ઞાન રહ્યું છે એ કેવળ જ્ઞાન થયું હોય એટલો આનંદ થયો છે અમને. અમારા કેવળ જ્ઞાન સ્વભાવને જોતા અમને કેવળ જ્ઞાન થાય એટલો આનંદ થયો છે એમ કે છે. આપણે નથી કહેતા કે માણસ ઘણા વખતે મળે તેના પ્રત્યે સ્નેહ હોય તો, મળવાથી જે આનંદ થયો છે, મળવામાં તમને જોતા માત્ર અમને આનંદ થયો, ઓચિંતા મળી જાય ક્યાંય, તમને જોતા આનંદ થયો એમ કે છે. એમ પોતાના પરમાનંદ સ્વરૂપને જે જ્ઞાન જોવે છે એ જોનારની પર્યાયમાં આનંદ 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 વ્યાપી જાય છે. એનું જેનું સ્વરૂપ છે આત્માનું, એ જેના વચનના યોગે જાણ્યું એટલે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ એટલે જ્ઞાનમાં કેવળ જ્ઞાનને, પોતાના કેવળ જ્ઞાનને જેને સ્પષ્ટપણે જોઈ લીધું એટલે શ્રદ્ધાથી પણ કેવળ જ્ઞાન થયું અને જ્ઞાનથી પણ કેવળ જ્ઞાન થયું, બે ગુણમાં કેવળ જ્ઞાન થયું એમ અનુભવ થયો. જેમ કે ઘરમાંથી નિધાન નીકળ્યું હોય તો એ પ્રાપ્ત થઈ જ ગયું, મકાન બનતા વાર લાગે, પણ સંપત્તિ મળી ગઈ એટલે જાણે બધું મળી ગયું. પણ કેવળ જ્ઞાનનું સામર્થ્ય જોયું તો કેવળ જ્ઞાન પણ જાણે મળી ગયું. એવું વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. ત્રણ વખત લખવાનો હેતુ છે કે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સમ્યકપણે પ્રગટ થયા જ્યારે તે સત્પુરુષનો વચન યોગ મળ્યો અને આત્મ સાક્ષાત્કાર થયો તે વચનના યોગે. ત્યારે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય મુખ્ય ગુણો પોતાના સ્વરૂપને સ્વસ્વરૂપપણે અનુભવીને અવલંબીને પરિણમે છે. એ પરિણમનનો ચિતાર બતાવવા માટે એમ કહે છે કે શ્રદ્ધા પણ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશા એ કેવળ જ્ઞાન થયું છે, અને ઈચ્છા દશા એ પણ કેવળ જ્ઞાન થયું છે. વિચાર જ્ઞાનની પર્યાય લીધી ને ઈચ્છા ચારિત્રની પર્યાય લીધી, શ્રદ્ધાપણે પેલા લઈ લીધું કે થયું છે એમાં બહુ સેન્સ ઊંડી છે. એમાં જે કહેવા માંગે છે એનો મર્મ ઘણો ઘણો ઊંડો છે. કેમ કે એ જેને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રગટે અને પોતાના કેવળ જ્ઞાન સ્વભાવને અવલંબીને પ્રગટે અને એ જે અનુભવ થાય એ અનુભવને અહીંયા વ્યક્ત કર્યો છે. કેવળ જ્ઞાન થયું છે, શ્રદ્ધા એ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશા એ કેવળ જ્ઞાન થયું છે, અને ઈચ્છા દશા એ પણ અમને કેવળ જ્ઞાન થયું છે. કેવળ જ્ઞાન થાય એવું થયું છે, કેવળ જ્ઞાન થયું હોય એવું થયું છે, એવું સ્વરૂપ સ્વરૂપ અનુભવની અંદર જોવામાં આવે છે. કેમ કે હવે જે કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે એ બહુ દૂર નથી, એ તો હાથમાં છે. હવે એમ કે છે સુભાષભાઈએ અનુભવ થયો ત્યારે એમ જ કહ્યું અંબાલાલભાઈને કે હમણાં કેવળ જ્ઞાન લઉં છું અને પછી તને બધી વાત કરીશ કે મને કેવળ જ્ઞાનમાં શું જણાય છે. જે છે પોતે મરણ પથારી ડેથ બેડ ઉપર, આયુષ્યના છેલ્લા 15 ફોડી બાકી છે અને અનુભવ થયો, પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર થયો, તો કે હવે કેવળ જ્ઞાનની તૈયારી થઈ ગઈ. મારી શું કીધું, મારી કેવળ જ્ઞાનની તૈયારી થઈ ગઈ છે અને હમણાં કેવળ જ્ઞાન લઉં છું પછી તને બધી વાત કરું છું. સિદ્ધાંતમાં એવું છે કે મુનિ દશા 6-7 ગુણ સ્થાનની ભાવલિંગી દશા એવા પેલા કેવળ જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાન થાય ત્યારે વાતચીતનો પ્રસંગ હોય નહીં. આપણે જેમ વાતચીત અરસ પરસ કરીએ છીએ એવી રીતે ક્યાં કાંઈ અંબાલાલભાઈને કીધું હું તને બધું કહીશ, ઉત્તર ગમ તારી વારે વાત કરું છું ને કે કેવળ જ્ઞાન થશે ત્યારે મને કેવળ જ્ઞાનમાં બાકી લોકો જણાશે બધું તને હું વાત કરીશ ને જણાવીશ એમ કે કહીશ. શું એટલે સિદ્ધાંત જ્ઞાન ન હોય તો પણ ત્યાં સિદ્ધાંતથી અન્યથા બોલે તો પણ ત્યાં વિપર્યાસ થતો નથી અને મિથ્યા તો થતું નથી અને અજ્ઞાન થતું નથી. આ અનુભવની વિશિષ્ટતા છે. અધ્યાત્મના સિદ્ધાંતો દ્રવ્યાનુયોગના, કરણાનુયોગના અને કરણાનુયોગના સિદ્ધાંતોથી પર છે. ચારે અનુયોગમાં ચારે અનુયોગને ના વિષયને પકડીને એના સિદ્ધાંતોનું પ્રતિપાદન હોય છે. પણ એ ચારે અનુયોગમાં જરા બધી જગ્યા છે અને એ ચારે અનુયોગમાં અધ્યાત્મની ગૂંથણી છે. એટલે ચારનો નિષ્કર્ષ, ચારેનું માખણ એ અધ્યાત્મ અનુયોગ છે. જો ચારે અનુયોગમાંથી એક અનુયોગ નવો ઊભો કરવો જોઈએ એ એનું માખણ છે. અને એ માખણ ચારે અનુયોગના સિદ્ધાંતોથી પર થાય છે, પર જાય છે, લેવલ જ જુદું છે. અધ્યાત્મના શાસ્ત્રો જોઈએ છીએ ત્યારે એમ થાય છે શું વાતો કરી છે, સિદ્ધાંત વિધાંત ક્યાંય પીડાવી અને વાતો કાંઈ ચાલે. જેમ કે જમીન ઉપર ચાલનારો ગમે એટલી સ્પીડથી ચાલે પણ પ્લેનથી ચાલે એ કેમથી ચાલે, તમે ટ્રેન ગમે એટલી ફાસ્ટ બનાવો 100 કિલોમીટર, 150 કિલોમીટર, 250 કિલોમીટર, 400 કિલોમીટર કલાકના. પણ હવે એ તો પ્લેનની લો સ્પીડ છે, હાઈ સ્પીડમાં 1200-1500 કિલોમીટર જાય. શું ફાઈટર હોય તો એ વાત જુદી છે. એવું અધ્યાત્મની લેવલ જ આખું જુદું છે. અધ્યાત્મમાં ચડી ગયા મસ્તી જુદી રાખી પછી આવે. મસ્તી તમારે જોઈએ હોય તો એ આપણે 187 નું પત્ર વાંચ્યો ને એમાં નીચે જ છે. કૃપાલદેવની મસ્તી જોવા જેવી છે એવી અધ્યાત્મ નહીં. શું આપણે પછી મૂકી દીધું પણ નીચે થયું. હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી તો લખી ક્યાંથી શકશું? કારણ કે મસ્તી વાળી દશા છે, એમાં અમે શું લખી શકીએ? છીએ તો મસ્તીનો વિષય છે. આપના દર્શન થયે જે કાંઈ વાણી કહી શકશે તે કહેશે, હું નહીં કહું. વાણી કહી શકશે તે કહેશે, પણ વાણી તો પર છે એટલે એને કંઈક બતાવવું હશે તો તમને બતાવી દેશે. બાકી હું મારી મસ્તીમાં રહેવાનો છું, તમને મળીશું, મળીશ ત્યારે પણ. દર્શન થઈ એટલે મળીશ ત્યારે પણ. બાકી નિરૂપાયતા છે એટલે મારે હું તો કાંઈ કહી શકું એમ નથી. મારી મસ્તીમાંથી બહાર નીકળું તો તમને કહું ને. કાંઈ મુક્તિ નથી જોઈતી એવા મસ્તીમાં લખે છે. મારે કાંઈ મુક્તિ નથી જોઈતી. હજી 24મા વર્ષે સમજ દર્શન ફેંકતું છે ત્યાં મુક્તિને ઉડાડી. કઈ મુક્તિ નથી જોઈતી અને જૈન નું કેવળ જ્ઞાન જે પુરુષ ને નથી જોઈતું તેને તે પુરુષ ને પરમેશ્વર હવે કયું પદ આપશે? લોકો આ વસ્તુ નો મર્મ કઈ સમજાય છે? આવે તો આશ્ચર્ય પામજો કે આ મસ્તી કોઈ જુદી જાતની હોય છે. નહીં તો અહીંથી તો કોઈ રીતે કાંઈ બહાર કાઢી શકાય એમ મને તેવું લાગતું નથી. માટે અમે કહી શકીએ નથી એવી મસ્તી ચડી છે. જેમ કોઈને નશો ચડે ને એમ આ સમ્યક દ્રષ્ટિ ને દ્રષ્ટિનો નશો ચડે છે. પછી એનું બોલવાનું કાંઈ ઠેકાણું રહે એવું છે. એટલે કેવળ જ્ઞાન થયું છે મુખ્ય નયના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે છે. એટલે અમારો જે મુખ્ય નય એટલે નિશ્ચય નય છે, શુદ્ધ નય છે, એ બધા નયોમાં મુખ્ય નય છે. એ શુદ્ધ નય નિશ્ચય નય સ્વરૂપને અવલંબે છે ત્યારે તો એ કેવળ જ્ઞાનની હયાતી જોવે છે. એ જ્ઞાનનો અંશ છે એ કેવળ જ્ઞાનની હયાતી જોવે છે કે કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર છે. જેના યોગ્ય તે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો. શું જે સત્પુરુષના યોગે સહજ માત્રમાં જીવ કેવળ જ્ઞાન પામવા યોગ્ય થયો એટલે નિર્વાણ પદનો અધિકારી થયો. તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો નમસ્કાર હો. એટલું એક નમસ્કાર કરવા માટે કેટલી લાંબી વાત કરી છે સત્પુરુષને. વિશેષણમાં એક પેરેગ્રાફ નાખી દીધો છે, એવા 4 પેરેગ્રાફ લખ્યા છે. એટલે સત્પુરુષના વિષયમાં કૃપાળુ દેવે જે કલમ ચલાવી છે એ કંઈ જોટો પડે એવું નથી, કોઈ બરાબરી કરી શકે એવું નથી. હવે એમને કેમ એમ આવ્યું? ભાવમાં આવ્યું ત્યારે લખાણમાં આવ્યું, આપણી પાસે તો લખાણ કર્યું છે, એવું ભાવમાં કેમ આવ્યું? બહુ બહુ અનુભવના નિચોડની એક વાત છે. શું એમના ઘણા અનુભવના નિચોડની આ વાત છે એટલા માટે એમ આવ્યું છે કે આ કાળમાં સજીવન મૂર્તિ સત્પુરુષ આવી જે છે એનું સજીવન મૂર્તિના ત્રણ ભેદ છે. સર્વજ્ઞ તીર્થંકર જૈન પરમેશ્વર જિનેન્દ્રદેવ, જિનેશ્વર પછી બીજો વારો આવે ભાવલિંગી દિગંબર જૈન મુનિ છે, એને અંતર બાહ્ય કોઈ પરિગ્રહને બંધન નથી. જે માત્ર વિચરે ઉદય પ્રયોગ પ્રમાણે વિચરે છે ભાવલિંગી, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને બિરાજમાન છે એવા જે સદગુરુ છે એ સજીવન મૂર્તિ છે. અને ત્રીજા સત્પુરુષ નામી ચોથા ગુણ સ્થાને બિરાજમાન હોય, પાંચમા ગુણ સ્થાને ગ્રસ્ત દશામાં હોય, ત્રણ સજીવન મૂર્તિ છે. એમાં પહેલાનો કાળ 2500 વર્ષ પહેલાં સમાપ્ત થયેલો છે, એટલે એની કોઈ વિકલ્પ પણ કરવો નકામો છે. છેલ્લા 600-700 વર્ષથી એ ભાવલિંગી છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યુક્ત સજીવન મૂર્તિ દેખાતા નથી. એ વાત કોડલબુજીએ 200 વર્ષ પહેલા એમને મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખી કે 500 સેંકડા તો એમના 200 વર્ષ પહેલાની વાત છે, અત્યારે તો 700-800 વર્ષ થઈ ગયા. અમારા સંપ્રદાયમાં કોઈ ભાવલિંગી સંતના દર્શન થતા નથી. અમારા સંપ્રદાય એટલે દિગંબર, પોતે દિગંબર સંપ્રદાયમાં. અને હવે રહ્યા ખારા સમુદ્રમાં એક મીઠી વીડ પાણી પીવા માટે બચવું હોય તો એટલે એમને આ વાત લખી છે કે જો કોઈ સત્પુરુષ મળે તો તીર્થંકરના યોગે જેમ સંસાર તરી જાય, મુનિરાજના યોગે જેમ સંસાર તરી જાય, તેમજ તેટલા જ પ્રમાણમાં પૂરેપૂરો સંસારનો દરિયો સત્પુરુષના યોગે તરી જાય. માટે તરવા માટેનું સાધન ત્રણેય એક સરખું છે. એટલે એક શબ્દ વાપરો સજીવન મૂર્તિ, ત્રણ શબ્દ એમણે નથી વાપર્યા, એમણે સજીવન મૂર્તિ એક જ શબ્દ વાપરો છે. એની પાછળ આ હેતુ છે કે અત્યારે કરવાનું આ એક જ સાધન છે. બીજું કે અવેલેબિલિટીમાં ઓલા બેની નોન અવેલેબિલિટી છે, અને કદાચ સારો કાળ હોય તો પણ એની સંખ્યા બહુ ઓછી છે. મુનિઓ અને તીર્થંકરોની સંખ્યા બહુ ઓછી છે, એટલે એનો યોગ પણ ભાગ્ય જ થાય એવી પરિસ્થિતિ છે. કેમ કે મુનિઓ જંગલમાં રહે, મુનિઓ કુટુંબ છોડ્યું પછી સ્વસ્તીની વચ્ચે રહેવાનું કારણ નથી, અને તો પછી કુટુંબ શું ખોટું હતું, એ તો જંગલમાં રહે એટલે એને ગોતવા પડે, ક્યારેક આહાર માટે આવે ત્યારે જોગ થાય, કઈ ઉપદેશ દેવો હોય તો બે નીચે રહેલા જાય, એટલે મસ્ત છે. તમે વિનંતી કરો એટલે આહાર આપો એટલે ઉપદેશ દેવા બંધાયેલા નથી, જોવા જાય કેગડીનો જમાનો નથી. અને એ સૌથી ઓછા કેગડીઓ હોય, એથી વધારે મુનિઓ હોય, એથી વધારે સત્પુરુષો હોય, એટલે એમની અવેલેબિલિટી પણ વધારે છે. અને સાધન એક સરખું છે સજીવન મૂર્તિ. જે સ્ટીમરમાં બેસીને ડૂબતો બચે, વાણમાં બેસીને ડૂબતો બચે, એને થોડી ઉમળી લાકડા નુકર ડૂબતો બચે, અને બચે હા 10% બચે, કે લાકડાનું થોડી ઉમળી એ કઈ 99% બચે કે 10% બચે એવું છે નહીં, તો કાંઠે એવી હોય 100% બચો. એટલે એ જોઈને એમણે વાત કરી છે. બીજું કે તને પૂછીને જવાબ આપે એ સત્પુરુષ જ આપે, મુનિ એવી રીતે મસ્તીમાં હોય એ કઈ જવાબ આપે નહીં, તો પ્રશ્ન પૂછે તો મૌન રહે. શું કેવળ જ્ઞાનીની તો વાણી કુદરતી છૂટે ત્યારે છૂટે, એમાં તારો પ્રશ્ન ઉગે ત્યારે તમે વાણી છૂટે એવી જરૂરી નથી. અને તને પ્રશ્નને જિજ્ઞાસા થાય ત્યારે મુનિ મળે એવું કંઈ જરૂરી નથી, કેમ કે તો જંગલમાં રહેનારા છે, તો ઘરમાં રહે ગામમાં રહેનારા છે. સત્પુરુષો વસ્તીમાં મળે છે, ગ્રસ્ત દશામાં મળે છે, અને એવા નિષ્કારણ કરુણાશીલ હોય કે સામાન્ય જિજ્ઞાસા જોઈને એને પૂછે ત્યારે એ જ વખતે એને ઉત્તર આપે છે. એને એમ ન કે તને હું કાલ કહીશ એમ નથી કહેતા, કેમ કે જેને અત્યારે એને જિજ્ઞાસા થઈ છે ને એના જ્ઞાનમાં અવકાશ થયો છે, ખાલી જગ્યા થઈ છે, આ તરસો થયો છે એને અત્યારે પાણી પાવું, એટલી કરુણા એમનામાં છે. એ બધા ચારે બાજુના પડખા વિચારી વિચારી અનુભવી અનુભવીને એમણે આ કલમ ચલાવી છે, જેમ જેમ કલમ ચલાવી એક એક વાક્ય એક્ઝેક્ટ લખવું જોઈએ એ રીતે લખ્યું છે, જરાય અતિશયોક્તિ નથી. પ્રભુતાનો એમ કે છે હું કહી ન શકું એવી વાતો છે, પોતાનો કહી શકાય એવું નથી. પત્ર સમાપ્ત થાય છે.